अनुपमागम सारतम परम सुवरदास्यम अखंड सुखास्पदम चरण भक्त भवाब्धि विदाकम परम पावन मे मनो भज। परब्रह्म परम तत्व ने हे मारा मन तू भज, ये पावन छे, पवित्र छे, पतित ने पण पावन करनारा छे, परम पावन मेव मनो भज, ये अतिशय पवित्र छे, एथी विशेष पवित्र आ जगत में बीजु कशु ज नथी। अने एटला माटे हे मारा मन संबोधन करे छे, स्तुति करनार जय महाराज ने, तू आवा जय महाराज ने तू भज मारा मन, तारे शांति जोईए छे, तारे स्थिरता जोईए छे, तारा तारा जीवन नी अंदर बिल्कुल आ बधी जे विकृतिओ छे एमांथी तारे बाहर निकळवू छे। परम पावन ने मनो भज, हे मारा मन तू आ रीते भज। आम अनुपमागम, उपमा आपवानी कोई गमज ना रहे, कोई अक्कल ज ना रहे, मात्र रहस्य स्वरूप पोतानु आत्मा जेने नूरत कहवाय। नूर मां पोताना आत्मानी अंदर जे निरंतर रत रहा करे एमां ज एनी स्थिति, एनी अवस्था आ दुनियाना संसार थी पर होय, एने जगतना व्यवहारनी कशीज पड़ी न होय, मात्र पोताना निज स्वरूपनी ज स्थितिमां एटलो बधो आनंद रहेतो, एटलो बधो आनंद रहेतो होय, પોતાની સુરતાઓ પોતાના સ્વરૂપની અંદર આત્માની અંદર જ નિતાંત જેને કહેવાય, અહોનિશ જેને કહેવાય, તો આ જે અવસ્થા એ જ આત્મસ્થ અવસ્થા છે, એ જ આત્માની અનુભૂતિ। આત્માની અનુભૂતિ માટે શરીર અને મનથી પર બની જવું પડે। આ શરીર હું નથી, આ મન પણ મારું નથી। શાસ્ત્ર રતમ પરમ, શાસ્ત્રો હોવા છતાંય શાસ્ત્રોથી પર છે પોતાનું નિજ સ્વરૂપ, શાસ્ત્રથી પર છે। જેને વેદો પણ નેતિ નેતિ કહીને એ પણ બાજુ હટી જાય છે, એ પરમ તત્વ છે। શરીરને અંદર પણ આત્માને શોધવા જઈએ તો ક્યાં મળશે? આત્મા કોઈ આકૃતિ વાળો છે? એના કોઈ ગુણધર્મ છે? એનું કોઈ સ્વરૂપ છે? તો કે ના। આખા શરીરની અંદર પૂછવામાં આવે કે આ શું છે? કે માથું છે? તો આ શું? કે હાથ છે? આ તો આંગળીઓ છે? આ તો અથેળી છે? આ શું? કે કોણી છે? તો આત્મા છે ક્યાં? આત્માનું સ્વરૂપ કયું? અનુપમા આગમ, જેને કોઈ પણ જાતની ઉપમા આપી શકાય જ નહીં, અને જ્યાં નેતિ નેતિ કહ્યું છતાંય એના અસ્તિત્વને નકારી શકાય નહીં। આપણા પોતાના શરીરમાં આત્મતત્વ દેખાતું નથી, ભગવાન પણ દેખાતો નથી, ભગવાન દેખાતો નથી એમ આપણા પૂર્વજોને આપણે નકારી શકશો ખરા? કે છે અત્યાર નહીં, જયારે શ્રાદ્ધ આવે ત્યારે પૂર્વજોને યાદ કરીએ છીએ, આપણા પિતૃઓને. તો કોણે જોયા પિતૃઓ ક્યાં હતા? તો કે તમારું અસ્તિત્વ કેવી રીતે આવ્યું એ પૂછો જોઈએ. જો પિતૃઓનો સ્વીકાર નથી કરતા અને તમારા અસ્તિત્વનો સ્વીકાર કરો તો તમે મૂર્ખ છો. તમે છો માટે પિતૃઓ હતા જ, પણ તમારા અસ્તિત્વને તમે સ્વીકારો છો અને પિતૃઓ નથી જોયા માટે અમે એનો સ્વીકાર નથી કરતા. એને શું કહેશે? કોઈ ડાયો માણસ કહેશે, પિતૃઓ હતા માટે તમે છો, એમ આત્મા નથી દેખાતો અને તમે છો, તમારો પોતાનો સ્વીકાર કરી લીધો, પણ આત્મા દેખાતો નથી એટલે એનો સ્વીકાર નથી કરતા. તો એ શાસ્ત્ર થી શાસ્ત્રોમાં કહ્યું છે, પણ એ તત્વને નિરાકાર કહી દીધું. જે મહારાજે કહ્યું કે એને નામ અરૂપ આકાર નથી. કોસંતે કહાડ્યો સબરમતી, આ સંસારના સાગરનું મંથન કરીને એમાંથી કાઢ્યો તે આત્મતત્વ. આ જીવનનું ચિંતન કરીને એમાંથી મેળવ્યું એ આત્મતત્વ. પણ એ આત્માને જોવો છે, દેખાતો તો નથી, દેખાવાનો નથી, એનો અનુભવ કરવાનો છે. આત્માનું અનુસંધાન કરવા માટે શરીર અને મન બે અડચણ રૂપ વ્યવધાન રૂપ છે. જ્યાં સુધી વૃત્તિઓ શરીર અને મનમાં ભમ્યા કરતી હશે ત્યાં સુધી આત્માનુભૂતિ નહીં થઈ શકે. સામાન્ય જીવનનો જન વ્યવહાર એવો જ છે, શરીર અને મન સાથેનો જ છે. એ ક્યારેય આત્મા સુધી પહોંચવાની સહેજિક એનામાં હામ જ નથી હોતી, તૈયારી નથી હોતી. તો આત્મા સુધી પહોંચવા માટે મન અને શરીરને એક બાજુએ મૂકી દેવા પડે. નિતાંત જેમ રાત્રે સુઈ જઈએ છીએ, મન અને શરીર રહે છે ખરા? ના, પણ એક એ જડતા છે શરીર, એટલે નિંદ્રા ઊંઘ, એટલે એમાં મન અને શરીર શાંત થઈ જાય છે. છતાંય તમો ગુણ તામસ ને કારણે, અજ્ઞાન ને કારણે આત્માની અનુભૂતિ થતી નથી. કારણ કે ઊંઘ એ જડતા છે. જડતા કેમ છે? દિવસે ઊંઘીને ઉઠો જોઈએ, પછી શરીર શું થાય છે? જડ લાગે છે ને. પણ એ આત્મચેતના આ શરીરમાં છે, એની અનુભૂતિ કરવી હોય તો ઊંઘમાં જે રીતે મન અને શરીરને એક બાજુ મૂકી દે, નિરાતે ઊંઘી જઈએ છીએ અને શરીર ઉપર કદાચ સાપે ચડી જાય, બાજુમાં કૂતરાએ ઊંઘી જાય, તો એક સમજણ પડે. હવાર ઉઠીએ ત્યારે ખબર પડે, લાત મારો પછી તો જુદી વાત છે, પણ કશું બાંધ રહેતું નથી એ નિદ્રા અવસ્થામાં. એવી રીતે જાગ્રતમાં પણ અભ્યાસ કરો, અનુભવ કરો કે નિદ્રામાં જે મન અને શરીર ભૂલી જવાય છે જાગ્રત ઊંઘમાં, એમ જાગ્રત અવસ્થામાં પણ એવી સ્થિતિનો અભ્યાસ કરવો પડે કે મન અને શરીર હું મારા નથી. ત્યારે આત્માનું સંધાન થવા માંડશે, આત્માની અનુભૂતિ થશે, એ જ રીતે આત્માનો સાક્ષાત્કાર પણ થશે. પણ એના માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે. ભગવાને ગીતામાં પણ એ પ્રમાણે જ કહ્યું છે, શનૈહિ શનૈહિ રૂપરમેદ, ધીમે ધીમે પોતાના સ્વરૂપમાં રમો. બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા, ધૈર્યથી સમજણપૂર્વક એને પકડવાનું છે. આત્મસંસ્થ મન કૃત્વા યત ચિત્તે ઇન્દ્રિય ક્રિયા. પોતાનું મન આત્મામાં સ્થિર કરવાનો પ્રયત્નથી, ચિત્તને સ્થિર કરીને, ઇન્દ્રિયોની ક્રિયાઓને સ્થિર નિશાંત કરી દઈને, આત્મસંસ્થમ મન કૃત્વા. તો આત્માનુસંધાન અને આત્માની અનુભૂતિ એ આ મનુષ્ય શરીરના જન્મનો મુખ્ય વિષય છે. જેમ ભણતા હોઈએ તો પરીક્ષા આપવાનું એ આપણું લક્ષ્ય છે, એમાં સફળ થવાનું. એમ જીવન જીવતા હોઈએ તો આત્માનું સંધાન કરીને આત્માનુભૂતિ કરવી એ એનું લક્ષ્ય છે. જેમ વર્ષ ભણ્યા, પરીક્ષા આપીને પરિણામ આવ્યું ને પાસ થયા, આનંદ થયો, એમ જીવન જીવ્યા, આત્માનુસંધાન કરી લીધું, આનંદ, જીવન જીવ્યાનું રિઝલ્ટ, પરિણામ. તો જે પરમ શાસ્ત્ર છે આત્મા, એટલે શાસ્ત્રોથી પણ પર જે તત્વ છે તે આત્મા છે. અને એટલે એ પરમ આત્માની અનુભૂતિ કરવાનું મનુષ્ય જન્મનું લક્ષ્ય છે, ધ્યેય છે, એ જ એનો માર્ગ છે સાચો. કે બસ જે કંઈ કરો, ભલે કમાઓ, ભલે સંસારમાં હો, પણ આત્માનુભૂતિ કરી લેવી આવશ્યક છે. અને સમય આવશે જ્યારે પરિપક્વતા આવે, ઉંમરથી, શરીર અને મનથી આ બધાનો સંતોષ થઈ જાય, ત્યાર પછી માણસને શું કરવું એક સમસ્યા થઈ જતી હોય છે અને કંટાળતો હોય છે. તે સમયે આ તત્વચિંતન એનો વિષય મુખ્ય બની જવો જોઈએ, તો જ એને જીવવામાં આનંદ આવે. કે અત્યાર સુધી તો જે બધા ભોગો, વૈભવો, સંપત્તિ એકત્રિત કરી, બધું કરી લીધું, વ્યવહારો કરી લીધા, બધું જ પરણાવ પસ્તાવાનું બધું કરી લીધું, પણ હવે કશી પ્રવૃત્તિ ના રહી. વ્યવહાર પણ બધાને સોંપી દીધો કે વ્યવહાર તમારે કરવાનો, મારા વ્યવહાર પૂરા થયા, પણ પછી શું? બસ પછી ત્યાં શરૂઆત આ થાય. એ છે જીવનની પરિપક્વતા. ઈચ્છાઓ ધીરે 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 આપોઆપ શાંત થતી જાય, બધા જ પ્રકારની ઈચ્છાઓ શાંત થતી જાય. જયારે ઈચ્છાઓ શાંત થાય ને, ત્યારે માણસ કંટાળી જાય, ત્રાસી જાય, થાકી જાય. તે વખતે એમ લાગે કે આ જીવન નિરસ થઈ ગયું, પણ ના, એ હજુ આપણું જીવનનું લક્ષ્ય તો બાકી રહ્યું. ભલે સંસાર દુનિયા જોઈ લીધી, હવે ચાલો આગળ આત્માનુસંધાન, જેને સુરત નુરત કહીશું, ત્યાં સુધી જઈને મનથી, જેમ ભગવાને ગીતાની અંદર પણ ઘણી જગ્યાએ વાત કરી, જેમ કે આત્મસંસ્થમ મન કૃત્વા, એમ ધીરે ધીરે પ્રયત્નપૂર્વક. અને એમાં બહુ સ્પષ્ટ છે, જે મહારાજે પણ કહી દીધું કે આત્મ તત્વ ક્યાં છે, એ મન બુદ્ધિથી છે આઘુ, મનને નહીં જડે આત્મા, બુદ્ધિ પણ આત્માને નહીં શોધી શકે, બધાને બહાર કાઢી મૂકવા પડશે. શરીર પણ આત્મા સુધી નહીં પહોંચવા દે, એના માટે તો શરીર, મન, બુદ્ધિ બધા એક તરફ કરી અને પોતાના સ્વરૂપની સાથે અનુસંધાન કરવાનું. અને તે કેવો છે એ આત્મા? અનુપમા આગમ, શાસ્ત્રથી પર, જેને શાસ્ત્ર વેદો પણ વર્ણવી શકતા નથી, એ આત્મસુખ છે, એ આત્મચિંતન છે. તો આત્માનુભૂતિ કરવા માટેનો આપણા જીવનનો જન્મનો લક્ષ્ય છે, એને માટે જે મહારાજે આટલું જ કહ્યું, હે મારા મન વસ્તુ પરમ પાવનમ, એ પરમ પાવન આત્મ તત્વ છે, એને તું ભજ. પરમ પાવન મે મનુ ભજ, કેવું છે? સુખાસ્પદ. એ જ સુખ આપનાર છે, બીજું કોઈ કશું સુખ સુખ આપી શકનાર કોઈ છે જ નહીં, કઈ નથી. કોઈ પણ દુનિયાવી સાંસારિક સુખ લઈ આવો, જઈને ભેગું કરો લાવીને, સંસારનું કોઈ પણ સુખ થોડો સમય માટે તમને સારું લાગશે, મીઠું લાગશે, એ સુખ સુખ દેખાશે, પણ સમય પસાર થયા પછી પાછું એ જ દુઃખરૂપ આઈને બની જશે. કેવા જાય તો સારું, દુઃખરૂપ એટલે પેલા બે મિત્રો સ્ટેશન પર ભેગા થયા, એક જણ ઢીલો ઘેંસ થઈ ગયેલો હતો અને બીજો હસતો હતો. એકબીજાને મળ્યા ખબર પૂછી, કેમ આમ કે છે, કેમ આટલો બધો ખુશ છું, તકે તું કેમ આટલો બધો આજે ઢીલો છું, તો પેલો કે મારી પત્ની આવવાની છે એટલે આજે મને, અને પેલો ખુશ હતો કે મારી પત્ની આજે જવાની છે એટલે હું ખુશ છું. આ સંસાર કે શાશ્વત સુખ કોઈ આપી શકવાનું નથી, એક આત્મા જ એવો છે, સુખ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ રઘુવંશમણી. એ ભગવાન, આ શરીર રઘુવંશ છે અને એનો મણી એ આત્મા છે, શરીર વંશમાંથી મળ્યું છે અને મણી અંદર છે, અને એ સુખ સ્વરૂપ છે આત્મા એક. તો જો સુખની સામે જવું હોય તો એટલું જ કહ્યું કે માત્ર સુખ આપનાર આ એક જ છે, સુખાસ્પદમ પરમ પાવન પરમ પવિત્ર છે, સુખ આપનાર જ છે. અને મનને કહ્યું, સમજાવ્યું કે મન હવે તું એને ભજ, કેટલા ફાંફા માર્યા, કેટલા અવાત્યા માર્યા સુખ માટે, કશાયમાંથી સુખ મળ્યું ખરું આ ઘર સંસારના જીવનની અંદર, ક્યાંયથી કઈ બટકુઈ મળી ગયું હોય તોય, બહુ ભૂખ્યો માણસ હોય અને બટકું રોટલો હુકો મળી ગયો હોય તો કેવો લાગે, મીઠો લાગવાનો. એમ સંસારના આ આખો જ છે, જ્યાં લેવા ગયા અને જ્યાં શોધવા ગયા, શોધવા ગયા હતા સુખ અને હાથ માર્યો તો આવ્યું હાથમાં દુઃખ, દુઃખમય છે. ન જાણે સંસાર કેમ અમૃતમયમ કેમ દુઃખમયમ કેમ વિષમયમ, સમજાતો નથી આ સંસાર કેવો છે. ભર્તુહરિ મહારાજ બોલી ગયા કે આ સંસારને સુખમય કેવો કે દુઃખમય કેવો સમજાતું નથી. જેમ નાના બાળકને સારું કે ખોટું કશું એને સમજણ ના પડે, એમ માણસની પણ જયારે જીવનમાં બાળક બુદ્ધિ જેવું રહે છે એનું જીવન, ત્યારે એને કશું જ સમજ પડતી નથી કે કોને સુખ કેવું. હાથમાં આવી ગયું રમકડું, બહુ સરસ લાગ્યું રમકડું, રમવા બેઠા એ રમકડાને, અને પછી રમકડું વાગી ગયું, લોહી નીકળ્યું, રડવા બેઠું બાળક. કહો એક સમય એ રમકડું સુખ આપવા વાળું બની ગયું હતું, અને બીજી સમય વાગ્યા પછી એ રમકડું દુઃખદાયક બની ગયું. ન જાણે સંસાર, આ સંસાર કેવો છે કઈ સમજાતું નથી. નાનું બાળક છે, બિલકુલ અભૂત છે, રમકડું આલ્યું, ટીચા ટીચ કરી રમવા માંડ્યું, રમવા માંડ્યું, પછી કઈક વાગી ગયું કપારમાં ટીચતા ટીચતા, રમકડું એક બાજુ ફેંકીને રડવા માંડ્યું. બસ સંસારની સર્વની આ દશા છે. રમકડું બહુ સરસ લાગે, બહુ વાલું લાગે, બહુ ગમે, અને પછી રડવાનો વાર ફેંકા ફેંકી થાય. ન જાણે સંસાર, આ સંસાર કેવો છે કોઈને સમજણ પડતી નથી. પણ એટલું ચોક્કસ, જય મહારાજની સ્તુતિ કરતા જય મહારાજનું સ્વરૂપ કયું, આત્માનું સ્વરૂપ છે, એ સર્વમાં બેઠેલું છે, અને એ સર્વમાં બેઠેલો સ્વરૂપ એક જ શાશ્વત સુખ આપવા વાળું છે. સુવરદાસ્ય અખંડ સુખાસ્પદમ, સુખાસ્પદ પ્રેમાસ્પદ એટલે એટલો એના પ્રત્યેનો ભાવ, એના પ્રત્યેનો આદર ભાવ સુખાસ્પદ છે. જય મહારાજનું સ્વરૂપ દર્શન કરીએ ત્યારે આનંદ જ આવે. તો સુખાસ્પદ શક્તિમાંથી, તત્વમાંથી માત્ર સુખ જ મેળવવાનું છે. અને સાચું સુખ, શાશ્વત સુખ એકમાત્ર આત્મા સિવાય બીજું કોઈ આપી શકવાનું નથી. આપણું પોતાનું આ શરીર પણ, શરીરની ઇન્દ્રિયો પણ સાચું સુખ કે શાશ્વત સુખ તો નથી જ આપી શકતી ક્યારે. હશે તો બધા સ્વરૂપ સુખ બધા ક્ષણિક હશે. મીઠાઈ મોઢા ઉપર મૂકી આ ચાર ચાર ઇંચની જીભ સુધી રહ્યું ત્યાં સુધી મીઠું લાગ્યું, પણ પાછળ ઉતરી ગયું એટલે તરત ડાયાબિટીસ પકડી ચોકી ઉપર, એ કઈ જાઉં છું હું છું ડાયાબિટીસ. અંદર પેસતા ચાલે જીભે તો મોજ કરી લીધી. જાઓ તરફ ડાયાબિટીસ તરફ સજા. સુખ કોને કેવું, દુઃખ કોને કેવું. તો જીભ ઉપરની એક ચાર છ ઇંચની એની ઉપર તમને બે પાંચ દસ પંદર વીસ સેકન્ડ તમને સ્વાદ લાગ્યો, ક્ષણિક સુખ. પછી શરીરમાં ગયા પછી લાંબુ દુઃખ. સંસાર આખો જ આવો ક્ષણિક સુખ જેવો છે. અને સુખાસ્પદ એક માત્ર આ શરીર તો નથી જ, મન પણ સુખ આપવા વાળું નથી. જો સુખ આપનાર હોય તો એક જે સુખ સ્વરૂપ આત્મા છે એ જ સુખ આપી શકે એમ છે. એની પાસે દુઃખ છે જ નહીં, માત્ર સુખ સ્વરૂપ જ છે. જેમ જે મહારાજને આપણે પ્રાર્થીએ કે શાંતમ શ્રી સંતરામમ, નું સ્વરૂપ જ શાંત છે. એટલે એમાંથી એને એને વંદન કરનાર, એની ઉપાસના કરનારને શાંતિ જ મળવાની છે. પણ તજન મનો મિષ્ટદમ નિત્ય મીળે, વંદન કરનારને આપનામાંથી આપની પરમ શાંતિ આપજો. અને પરમ શાંતિ એટલે કઈ, આત્માની શાંતિ. મૃત્યુ પછી પ્રાર્થના કરીએ કે ભગવાન હે જય મહારાજ, એના આત્માને શાંતિ આપજો. અરે આખી જિંદગી કડાપો કર્યો હોય, લોકોને શાંતિથી ના બેસવા દીધા હોય, એને શાંતિ કોણ ને ક્યાંથી મળવાની હતી. પણ જીવનમાં જીવતે જીવતા આત્મ શાંતિની અનુભૂતિ કરી લેવાની. ભલે ભાવાંજલિઓ શ્રદ્ધાંજલિઓ ગમે આપીએ કે એના આત્માને શાંતિ આપજો, પણ જ્યાં જીવતા જ શાંતિ મેળવી લેવાની છે. આત્મ શાંતિ એને કહેવાય છે, એ આત્માનુભૂતિ, એ આત્મશાંતિ આપણા પોતામાંથી, આપણા પોતાના સ્વરૂપમાંથી જ મળશે. અને એટલા માટે જય મહારાજને સંબોધન કર્યું, આપ કેવા છો, અનુપમા આગમ શાસ્ત્ર રતમ, શાસ્ત્ર સ્વરૂપ છો, શાસ્ત્રમાં રત છો, પણ છતાંય આપની પાસે જે સુખ છે ને એ શાસ્ત્રથી પર છે, ઉપરનું ઉઠેલું છે. શાસ્ત્રમાં બબો તો વિદ્વત્તા હશે, જ્ઞાન હશે, પણ આત્માનુભૂતિ તો પોતાની જ છે, પોતાનામાં જ છે, પોતાનું જ સ્વરૂપ છે. જે આપણા પોતાના આત્મામાંથી જ આપણે અપેક્ષા રાખીએ, બીજા ગ્રંથની પણ અપેક્ષા નહીં. જ્ઞાન મેળવવું હોય તો ગ્રંથો ભણવા પડે, આચાર્યોની ગ્રંથોની આશા રાખવી પડે કે એમાંથી આપણને કઈ હા મળે ખરું સારું, તમને અભ્યાસ મળી જાય, માનસિક વિચારોનું વાતાવરણ મળી જાય, એના દ્વારે એના વડે આત્મા સુધી પહોંચવાનું છે. શાસ્ત્રો સાધ્ય છે, શાસ્ત્રો સાધન છે, સાધ્ય આત્મા છે. શાસ્ત્રો વડે આત્મા સુધી પહોંચવાનું છે. મન અને શરીરને એક બાજુ મૂકી દઈને આત્માનુસંધાન કરવાનું છે. અને એટલા માટે આત્મજ્ઞાન એ જ પરમ જ્ઞાન છે. शास्त्ररतम परम सुवरदास्यम। जन बोलवु आस्य सुंदर छे, सुवरद आस्य सारू वरदान आपवानु जेनु वचन छे। जेमनी वाणी नी अंदर सौम्यता छे, वाणी ना एक एक शब्द मा कई दान छे, लो लई जाओ लई जाओ। सत्संग माथी पण दान ज देवातु होय छे, वेचातु होय छे, आ लई जाओ, आ समझण लई जाओ, तमारी तमारा जीवन मा काम नी छे, लई जाओ। सत्संग मा पण दान ज थया करतु होय छे। सुवरदास आपवा बैठेला छे, सत्संग वडे ज्ञान वडे પોતાના દર્શન વડે પોતાના સ્વરૂપ વડે આપવા બેઠા છે। શું આપવા બેઠા છે? અખંડ સુખાસ્વ। અખંડ સુખ ક્યાંથી મળશે? આ દુનિયાની વસ્તુમાંથી? સરસ મજાની ગાડી લઈ આવ્યા 15-20 લાખની, એથી મોગી એટલે લઈ આવ્યા, ચાલે ત્યાં સુધી ચાલે, ને ક્યાંક અથડાઈ ને અંદર ને બેઠા ને બે હડકા ભાગે, પછી ગાડીનું સુખ આ છે। તો દુનિયાની બધી જે કઈ વસ્તુઓ મેળવીએ છે એ ક્ષણિક સુખ, ક્ષણિક આનંદ માટે છે, વૈભવ માટે છે, પણ સાચું સુખ અને આપણા આ શરીરનો સાચો વૈભવ શું હશે? કોઈ સરસ આંખો, સરસ દાંત, સારો દેખાવ, સારા રૂપરંગ, શરીરનો વૈભવ કયો? આત્મા। જો આત્મા ના હોય તો ગમે એટલું સારું, ગમે એટલું શક્તિશાળી, ગમે એટલું રૂપાળું, ગમે એટલું પૈસા વાળું હોય, શું કરવાનું? એને નાખ્યાવાનું જ ને સીધું જઈને, એનો ઉપયોગ શું? માત્ર કચરો। ભગવાને બધા એને રહેવા માટે ઘર આપ્યા છે, પણ એક જ રહી શકે, બીજો નહીં, એ ખાલી કરે એટલે એનો નાશ કરી દેવાનો, ડિસ્ટ્રોય કરો, ગાર્બેજ કરી દેવાનું એને। ઘર ખાલી થાય એટલે સીધું ગાર્બેજ મંગાય। તો શરીર એ ક્ષણભંગુર છે, પોતાનું સ્વરૂપ એ જ શાશ્વત છે। જે ક્ષણભંગુર છે એ ક્યારેય પણ સાચું સુખ નહીં આપી શકે। શાશ્વત એ આત્મા છે, એ જ અખંડ સુખાસ્પદ છે, અને એ જ પર સાચું સુખ આપણા જીવનનું આપી શકશે। એટલે અનુપમાગમ શાસ્ત્રરતમ પરમ સુવરદાસ્યમ અખંડ સુખાસ્પદમ, જય મહારાજનું સ્વરૂપ છે, જય મહારાજ।